నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము కుటుంబి మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 76 ચાલે છે. ગાથા 76 નો ગાથાર્થ કર્યો છે, ટીકા પણ કરી છે અને એનો ભાવાર્થ પણ આપણે કર્યો છે. હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું એના કેટલાક અંશો આપણે આજે લઈએ. એ અંશો લેતા પહેલા સહેજ સામાન્ય આપણે પુનરાવર્તન કરીએ કે 76મી ગાથામાં મૂળ વાત એ આવી કે અનેક પ્રકારના પૂતગલ કર્મ છે. અનેક પ્રકારના પૂતગલ કર્મ એને જ્ઞાની જાણે છે, છતાં પણ એ ખરેખર તો એવા ભાવે એ પરિણમતો નથી અને કરતો નથી, એમાં એ વ્યાપતો નથી, એ રીતે એ ઉપજતો નથી. એટલે જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણવાવાળો હોવા છતાં ખરેખર એટલે નિશ્ચયથી એ પરદ્રવ્યના પર્યાયમાં એટલે પૂતગળની કોઈપણ પર્યાયની અંદર પણ એ કંઈ કરતો નથી, એ રૂપે એ પરિણમતો નથી, એને એ ઉપજાવતો નથી કે ગ્રહણ કરતો નથી. એને માટે ત્રણ શબ્દ આપણે લીધા, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય. એ પ્રાપ્ત, વિકાર્ય અને નિર્વર્ત્ય દ્વારા ખરેખર તો એ વ્યાપપણું જ બતાવ્યું છે કે એ રીતે એ વ્યાપે છે. એ પૂતગળ પરિણામમાં જે વ્યાપે છે તો એમાં એને ગ્રહણ કરે છે, એમાં ફેરફાર કરે છે અને એની નવી પર્યાયને ઉત્પન્ન કરે છે. એ ત્રણે ત્રણ વસ્તુમાં વાત તો એ છે કે એ વ્યાપવું છે. એટલે અહીંયા એને એમ કહેવામાં આવ્યું કે આ ત્રણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય, એ વ્યાપ લક્ષણ છે. એટલે એવું વ્યાપ લક્ષણ વાળું એ પૂતગળના પરિણામ સ્વરૂપ જે કર્મ એટલે કાર્ય, એમાં એ પૂતગળ દ્રવ્ય પોતે કરતા થઈને એટલે એ વ્યાપીને એનો કરતા થઈ અને એને કરે છે. અને એમાં એ બધે એ જ છે, શરૂઆતથી અંત સુધી એ જ છે. એટલે આદિ મધ્ય અંતમાં વ્યાપીને એને ગ્રહણ કરે છે, તે રૂપે પોતે પરિણમે છે અને એમ એ પૂતગળ પોતે જ પૂતગળ પરિણામનો કરતા છે. એને જ્ઞાની જાણે છે તે છતાં પણ જ્ઞાની એનો કરતા નથી, જ્ઞાની તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો જ કરતા છે. આ વાત કરવામાં આવી છે. એનો આપણે હવે પૂજ્ય ગુરુદેવે જે રીતે વિસ્તાર કર્યો છે એમાંથી વાત સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 4, એમાં પારા નંબર 119 ઉપર ગાથા 76 ટીકા ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, શિષ્યનો એમ પ્રશ્ન છે કે પૂતગળ પરિણામ રૂપ કર્મને એટલે કે રાગાદીને જાણતા જ્ઞાનીને તેની સાથે કરતા કર્મભાવ છે કે નહીં. આ મૂળ પ્રશ્ન અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી. જેવો રાગ થાય તે દેહની સ્થિતિ હોય તેને એ રીતે જાણે એટલો સંબંધ છે, પણ આત્માને તેની સાથે કરતા કર્મપણું છે કે નથી તો કહે છે કે ના નથી. આત્માને એ રાગ થયો એની સાથે એને કરતા કર્મપણાનો સંબંધ છે, એટલે કે આત્મા એનો કરતા અને જે રાગ થયો એ એનું કાર્ય છે અથવા કર્મ છે એવો સંબંધ છે? તો એવો સંબંધ નથી. એ પૂતગળ પરિણામ એ જે કંઈ કાર્ય થાય છે એને એ જાણવાવાળો છે, એને એ કરવાવાળો નથી. એટલે એની સાથે એને કરતા કર્મ એવો સંબંધ નથી. એ કાર્ય તો પછી કોણે કર્યું? એ રાગ થયો તો એ કાર્ય કોણે કર્યું? તો કે એ પુદ્ગલ પરિણામ છે, એ આત્માના પરિણામ નથી. નિશ્ચયથી એમ કહેવામાં આવ્યું. નિશ્ચયથી એટલે ખરેખર સત્ય એ જ છે, ખરેખર એ આત્માના પરિણામ નથી. વ્યવહારથી આપણે એને આત્માના પરિણામ કહીએ કે ભાઈ તને રાગ થાય, તને દ્વેષ થાય છે, તું રાગ ભાવે પરિણમે છે, ક્રોધ ભાવે પરિણમે છે, એમ આપણે વ્યવહારથી કહીએ. પણ ખરેખર એમ નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ આત્મા રાગ ભાવે પરિણમે કે દ્વેષ ભાવે પરિણમે. આત્મામાં એવો કોઈ ગુણ હોય અને એ રાગ ભાવે કે દ્વેષ ભાવે પરિણમતો હોય તો પછી સિદ્ધનો આત્મા પણ એમ જ પરિણમે. કેમ કે પરિણમન જે થઈ રહ્યું છે એ એના સ્વભાવ પ્રમાણે થઈ રહ્યું છે અને સ્વભાવ એ એના ગુણ પ્રમાણે હોય. આત્મામાં જે ગુણ છે એ એનો સ્વભાવ છે અને સ્વભાવગત પરિણમન હોય. એ સિવાય જેવો બીજું કોઈ પણ પરિણમન હોય તો એ કાયમ ટકી શકે નહીં, કાયમ રહી શકે નહીં, એ શાશ્વત પરિણમન થઈ શકે નહીં. એટલે જીવનું શાશ્વત પરિણમન તો સિદ્ધ ભાવે છે, એટલે સિદ્ધની પર્યાય છે, તે જ સાચું પરિણમન છે. એ સિવાય બીજું જે કંઈ પરિણમન છે તે તો બધું ક્ષણિક પરિણમન છે. અને ક્ષણિક પરિણમન જે થઈ રહ્યું છે, વિભાવ ભાવે પરિણમન થઈ રહ્યું છે, રાગના ભાવે પરિણમન થાય છે, ક્રોધના ભાવે પરિણમન થાય છે, એ બધું પરિણમન શાશ્વત નથી, કાયમ રહેવાવાળું નથી અને એક સરખું પણ નથી. એ બધું પર્યાયમાં થાય છે પણ આત્મામાં એવો કોઈ ગુણ નથી, માટે એ ચાલ્યું જાય છે અને જીવ અનંત કાળ સુધી પોતે શુદ્ધ થયા પછીથી સિદ્ધની પર્યાયમાં રહે છે ત્યારે એ હોતું નથી. એટલે આ રીતે વિચાર જો કરીએ તો આપણને બરાબર બેસી જાય કે આ રાગ, આ ક્રોધ, આ માન, માયા, લોભ, આ બધા ભાવ, આ નો કસાયોના બધા જે ભાવ છે તે ભય ને જુગુપ્સા ને રતિ ને અરતિ ને હર્ષ ને શોક ને પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુસકવેદ, આ બધા નવ પ્રકારના નો કસાયો, એ ભાવો કે રાગ દ્વેષના ભાવો જેમાં એને લોભ થાય, ક્રોધ થાય, માન થાય, માયા થાય અને પરપદાર્થોનું લક્ષ્ય થતાં એ પરપદાર્થોમાં એને મમત્વ થાય, એમાં એને પોતાપણું લાગે, એમાં એને કંઈ કરવાપણું લાગે, એમાં એને ભોગવવાપણું લાગે, આ બધું જે કંઈ થાય છે એ બધા ભાવ, એ બધા ભાવ આત્માના હોઈ શકે નહીં. કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી. એટલે આ વાતને અહીંયા સમજાવવી છે કે ના, એ બધું જે થઈ રહ્યું છે તે આત્માનું નહીં, થાય છે આત્મામાં, આત્માની પર્યાયમાં થાય છે, પણ એ બધું ક્ષણિક છે એટલે આત્માનું નથી. આત્માનું તો ત્યારે જ કહેવાય કે દરેક અવસ્થાને વિશે જો એ રહેતું હોય તો આત્માનું કહેવાય. આત્માનું તો એ ત્યારે જ કહેવાય કે એની સાથે એને તાદાત્મ્યપણું હોય તો જ એ આત્માનું કહેવાય. આત્માનું તો એને ત્યારે જ કહેવાય કે એ તત્ સ્વરૂપ હોય. એટલે જે ભાવ થાય છે એ અને આત્માનો ભાવ બંને એક જ જાતના હોય, પણ એવું તો છે નહીં. આત્માનો ભાવ, શુદ્ધ ભાવ જે છે તો એ તો જ્ઞાયક ભાવ છે, એ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ, એ અનંત ગુણોનો પિંડ, એનો જે ભાવ છે એ તો શાશ્વત સુખ અને આનંદનો ભાવ છે. એ તો હંમેશા જ્ઞાન ક્રિયા કરે છે, એટલે કે જ્ઞાન કરે છે, જાણવા વાળો જ છે, જ્ઞાયક જ્ઞાયક છે, એવો ભાવ છે. જ્યારે આ આપણે રાગાદી ભાવની વાત કરી એમાં તો એવું કંઈ છે નહીં. એટલે એનું સ્વરૂપ, રાગાદી ભાવનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે, એટલે એ આત્માના હોઈ શકે નહીં. આ વાતને ખૂબ સમજાવી છે ગુરુદેવે, અને જુદી જુદી રીતે સમજાવી છે. જેવી ગાથા આવે છે એ પ્રમાણે એના તર્ક દ્વારા સમજાવી છે. એટલે એ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી કે જેવો રાગ થાય, જે દેહની સ્થિતિ હોય તેને એ રીતે જાણે એટલો સંબંધ છે. જાણવાપણાનો સંબંધ છે, કરવાપણાનો સંબંધ નથી. રાગને કરવાપણાનો આત્માનો રાગ સાથે સંબંધ નથી. એટલે આત્મા રાગને કરે એવો સંબંધ નથી. એ થાય છે એ વાત જુદી છે. થાય છે એનું કારણ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાનીને એ બધું થાય છે, મિથ્યાત્વને કારણે થાય છે. અને અનાદિથી એમ થઈ રહ્યું છે માટે એ સત્ય તો નથી ને. લોકો કહે છે કે પણ રાગ તો થાય છે ને, પણ થાય છે એ તો તારી ભૂલ છે, તો ભૂલને સુધારવી કે પછી એમને એમ ચાલુ રાખવી છે. ઘણા લોકો એમ કહે છે કે જો બધું આત્મામાં થાય છે ને તમે ના પાડો છો, એને લીધે થઈને તો આ કર્મ બંધાય છે ને તમે ના કેમ પાડો છો? ના, એટલા માટે જ પાડીએ છીએ કે એ તારી ભૂલ છે, તું સુધારી લે. એ તારો સ્વભાવ નથી, એ ભાવે તું અનાદિનો પરિણમે છે, એટલે બી સત્ય થોડું થઈ જાય છે.
બહુમતી એ સત્ય થઈ જાય, ઘણા લોકો એક વાત માને એટલે સત્ય થઈ જાય, પરંપરા એ ચાલ્યું આવતું હોય, બાપ દાદા કરતા હોય એટલે એ સત્ય થઈ જાય, કે સત્ય હોય એ સત્ય હોય, પોતે ભૂલ કરતો હોય, ઘણા કાળથી ભૂલ કરતો હોય એટલે પછી ભૂલને પણ સાચી માની લેવાની, કે જે સત્ય હોય એને શોધવાનું. એટલે અહીંયા તો કરુણા કરીને મહાપુરુષો સમજાવ્યું છે કે એ થાય છે તો થાય છે, પણ એ તારી ભૂલ છે, એ તારા પ્રમાદને કારણે, તારા અજ્ઞાનને કારણે થાય છે, તારા પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. અજ્ઞાની તો થાય છે, મિથ્યાત્વને કારણે થાય છે, પણ જ્ઞાનીને પણ એવા રાગ થાય છે, તો એ રાગ થવાનું કારણ જ્ઞાની પોતે જાણે છે કે એ વખતે એમનો એ પ્રમાદ છે, એમની એટલી જાગૃતિ ઓછી છે, એમનો પુરુષાર્થ એ વખતે નબળો પડ્યો છે, માટે થાય છે. એટલે થાય છે એટલે જીવનું છે એમ પકડી લેવાનું, એવી ઊંધી માન્યતા કરવાની, કંઈ પણ બની રહ્યું છે તો જીવને થાય છે ને રાગદ્વેષ, તો રાગદ્વેષ જીવના એમ પકડવાનું હોય કે સાચું છે એમ પકડવાનું હોય, સાચું છે એમ પકડશે તો એ સિદ્ધ દશાને પ્રગટ કરશે, કે જે ખોટું છે એને પકડવાથી સિદ્ધ દશા પ્રગટ થશે. સત્ય સમજવું છે, સાચું સ્વરૂપ સમજવું છે કે ખોટું સ્વરૂપ સમજવું છે, પર્યાયને સમજવી છે કે મૂળ દ્રવ્ય સાચું છે એને સમજવું છે. પર્યાયમાં આવા ભાવ થાય છે એ વાત બરાબર છે, થાય છે, પણ એ થાય છે તો સાચું થોડું થાય છે, એ સારું થઈ રહ્યું છે કે ખરાબ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. ખોટી દલીલો ઘણા લોકો ઘણી કરે છે, એવી દલીલ કરવાને બદલે શાસ્ત્રમાં જે અપેક્ષા સમજાવવામાં આવી છે એનું તાત્પર્ય સમજવું, કે આવો ઉપદેશ મને કેમ આચાર્ય ભગવાન આપે છે. એ આચાર્ય ભગવાન એમ કહે છે કે તારામાં આવા રાગ દ્વેષના ભાવ છે નહીં, તું એનો કરવા વાળો નથી, માત્ર તું એનો જાણવા વાળો છે. એમ મને કેમ કહ્યું, શા માટે એવું મને કહ્યું, એની એવું કહેવા પાછળનું કારણ શું હશે? હું આ રાગ દ્વેષ કરું છું છતાં પણ મને એમ કહે છે કે રાગ દ્વેષના ભાવ તારા નહીં, એનો તું કરવા વાળો નહીં, એમાં તું વ્યાપતો નથી, એ બધું પૂતગળ પરિણામમય છે, એ તારું નથી. તો આવું કહેવા પાછળનું કંઈક કારણ હોવું જોઈએ, જો એવી રીતે વિચાર કરવા બેસે તો બહુ સહેલું છે, તો ધર્મ બહુ સહેલો છે. પણ એમ નથી વિચાર કરતો, એને બદલે ઊંધું પૂંછડું પકડે છે કે જો આ થાય છે ને ના પાડે છે, થાય છે ને રાગ દ્વેષ થાય છે છતાંય ના પાડે છે. અરે પ્રભુ સમજ નહીં, મહાપુરુષે કંઈક કારણ હશે ત્યારે તને એમ સમજાવ્યું હશે ને. એનું પાછળનું એક જ કારણ છે કે એમણે એ અનુભવ્યું છે, જ્ઞાન દશામાં એમણે અનુભવ્યું છે કે આ રાગના ભાવ, આ દ્વેષના ભાવ, આ ક્રોધના ભાવ એ મારું સ્વરૂપ નથી, એ મારામાં નથી, અને એનાથી જુદું મારું સ્વરૂપ કેવું છે એ પણ એમણે અનુભવ્યું છે. એ બધા રાગ દ્વેષના ભાવ મારા નથી એટલી વાત નથી, એટલી વાત નથી, એ તો નાસ્તિથી વાત કરી. પણ આસ્તિથી વાત શું છે? આસ્તિથી વાત એ છે કે એમણે સાથે એ અનુભવ્યું છે કે મારું તો, એટલે કે ભગવાન આત્માનું તો ત્રિકાળ આનંદ સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ છે, એ તો હંમેશા જ્ઞાન કરવા વાળો છે. આવું એમણે સ્પષ્ટ અનુભવ્યું છે, એટલા માટે કરુણા કરીને કહે છે કે જ્ઞાનીને તો બરાબર સ્પષ્ટ થઈ ગયું છે કે આ રાગ દ્વેષના પરિણામો છે તે એના નથી, માત્ર એ રાગ દ્વેષને જાણવા વાળો છે, રાગ દ્વેષનો કરવા વાળો નથી, રાગ ઉત્પન્ન પણ કરતો નથી, રાગ ભાવે પરિણમતો પણ નથી, અને એમાં કોઈ પણ પ્રકારના જુદા જુદા ફેરફારો થાય છે તો એવું પણ એ કરવા વાળો નથી. એ વાત અહીંયા આ ગાથામાં સમજાવી છે. એટલે આટલું તાત્પર્ય આપણે સમજીએ તો બધું સહેલું છે પ્રભુ, આમાં કંઈ તત્વમાં અઘરું હોય જ નહીં. મૂળ વાતને આપણે સમજીએ તો બધું સહેલું છે. તત્વમાં જે ભાવ ભર્યા હોય એ પોતાના ભાવ છે, આત્માના ભાવ છે, અને એવા ભાવ અનુભવ સહિત છે એમણે આપણને આપ્યા છે. કુંકુંદાચાર્ય ભગવાને જે ભાવ આપ્યા એ જ ભાવ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એવા ભાવને પોતે આત્મસાત કર્યા, પ્રગટ કર્યા, અને એમણે પછી આ ટીકા લખી, અને એવા જ ભાવને પૂજ્ય ગુરુદેવે પણ અનુભવ્યા અને ત્યાર પછીથી આપણને સમજાવ્યું છે. એટલે બહુ સરસ રીતે વાત કરી દીધી કે જે દેહની સ્થિતિ હોય તેને એ રીતે જાણે, એટલે રાગ થાય ત્યારે રાગ ભાવે વર્તતો હોય ત્યારે પણ એને એ રીતે જાણે, પણ એમ નહીં કે હું કરું છું, એમ નહીં. એટલે એ રાગ સાથેનો આત્માનો સંબંધ માત્ર એટલો છે, જાણવાનો સંબંધ છે. પણ આત્માને તેની સાથે કરતા કર્મ પણ છે એમ તો બિલકુલ નથી. પૂતગળનું રાગાદિનું કરતા કર્મ પણ પૂતગળમાં છે. જે જે રાગાદિ અવસ્થા થાય તે તે જ્ઞાની જાણે, પણ તેની સાથે જ્ઞાનીને કરતા કર્મ ભાવ નથી. જ્ઞાની એનો કરતા નથી. જો જ્ઞાની કહીને કહ્યું છે, સ્પષ્ટ અહીંયા મૂક્યું છે કે જ્ઞાની એનો કરતા નથી, તો પ્રભુ જ્ઞાની કરતા નથી તો તું જયારે જ્ઞાની થઈશ ત્યારે તને પણ એમ જ હશે ને? તો પછી અત્યારે વર્તમાનમાં એને સ્વીકાર ને તો તને જ્ઞાન થાય. તારે કાયમ અજ્ઞાની રહીને એમ જ માનવું છે કે આ બધા જે પરિણામ થાય છે તે મારા? કે જ્ઞાની જે માને છે, જે જ્ઞાનીના મનમાં છે, જ્ઞાનીના અંતરમાં છે, જ્ઞાનીની શ્રદ્ધામાં છે, જ્ઞાનીના અભિપ્રાયમાં છે, એ વાતને પકડવી છે. એટલે તો અહીંયા સ્પષ્ટ કર્યું કે જ્ઞાની એ કરતા કર્મ ભાવનો સ્વામી થતો નથી. એને એ રાગાદી ભાવો સાથે કરવા પણ નથી, એને ભોગવવા પણ નથી. એનો એ સ્વામી થતો નથી. એ કરતા કર્મ ભાવ જ્ઞાનીને નથી. એ ભાવ રાગાદીના જે ભાવ છે એને પુદ્ગળ પરિણામમાં નાખી દીધા છે, કેમ કે એ આત્માના નથી. અને જ્ઞાની એવું જ અનુભવે છે. જ્ઞાનીને એની સાથે કરતા કર્મ ભાવ નથી. પુદ્ગળ પરિણામ રૂપ કર્મ, પુદ્ગળ પરિણામ રૂપ કર્મ સાથે કરતા કર્મ પણ પુદ્ગળને જ છે, બીજા કોઈને નથી. હવે આગળ આપણે લઈએ પાના નંબર 120 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં બહુ સરસ વાત કરી છે. જ્ઞાનીની કરતા કર્મની સ્થિતિ શું છે અને જડ પૂતગળની દશા શું છે એની આ વાત ચાલે છે. જ્ઞાનીની કરતા કર્મની સ્થિતિ શું છે, જ્ઞાની શેનો કરતા અને શું એનું કાર્ય અથવા કર્મ છે, અને પૂતગળ સાથે એનું કરતા કર્મ પણ વગેરે કઈ રીતે છે, જળ પૂતગળ અને જળ પૂતગળનું કર્મ શું છે, એની શું દશા છે, એની આ વાત ચાલે છે. વ્યવહાર રત્નત્રયનો જે શુભ રાગ છે, જો અહીંયા તો શુભ રાગ પણ કયો લીધો, વ્યવહાર રત્નત્રયનો જે શુભ રાગ છે એવો રાગ, એવો શુભ રાગ એ પણ આત્માનો નથી. કેમ કે આત્મામાં શુભ રાગ થાય એવો ગુણ નથી. શુભ રાગ આવે છે સાધક દશામાં, એને શુભ રાગ આવે. હજી મિથ્યાત્વ સહિત છે ત્યારે પણ એને શુભ રાગ હોય, મિથ્યા દ્રષ્ટિને પણ શુભ રાગ હોય, અને જ્ઞાની છે એને પણ શુભ રાગ હોય, સાધક થયો છે ચોથા ગુણ સ્થાનકે છે તો પણ શુભ રાગ હોય, છઠ્ઠા ગુણ સ્થાનકે પણ શુભ રાગ હોય. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને પણ શુભ રાગ હોય, તિર્યંતને પણ શુભ રાગ હોય, એકિન્દ્રિયને પણ શુભ રાગ હોય, અરે નિગોદમાં પણ એને શુભ રાગ થાય છે. શુભ ભાવ તો ક્યારે નથી થતો, પૂર્ણ દશા પ્રગટ કરે પછી શુભ ભાવ હોતો નથી. એટલે જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી શુભ ભાવ તો હોય છે, પણ પોતાની પૂર્ણ દશા પ્રગટ કર્યા પછી કોઈ શુભ ભાવ નથી. એનો અર્થ એ થયો કે આત્માનો નથી. સિદ્ધને શુભ ભાવ હોતો નથી, સિદ્ધને શુભ ભાવ હોતો જ નથી. સિદ્ધ ભગવાનને એમ નથી કે તમારું એ કલ્યાણ કરે, સિદ્ધ ભગવાનને એમ નથી કે જગતનું હું કલ્યાણ કરું, એવો શુભ ભાવ આવતો જ નથી. બિચારા ભોળા જીવો એમ સમજે છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, એટલે ત્યાં બેઠા બેઠા મહાવીર સ્વામી ભગવાન મને કંઈક આપશે. અને અત્યારે વર્તમાનમાં વધારે તો લોકો પાર્શ્વનાથ ભગવાનની વધારે પૂજા ભક્તિ કરે છે, કેમ કે બધાને એમ છે કે પાર્શ્વનાથ ભગવાન જ કંઈક આપશે, મહાવીર સ્વામી ભગવાન નહીં આપે. પાર્શ્વનાથ ભગવાનની ઠેર ઠેર તમે જોજો એની માનતા અને બાધા અને આંકડીઓ અને બધું ત્યાં થતું હોય છે. અમારા એક મિત્ર ઘણા વખત પહેલાની વાત છે, 10-11 વર્ષ પહેલાં કહેતા હતા કે જુઓ રમેશભાઈ, એવું છે કે ભલે મહાવીર સ્વામી ભગવાન થયા પણ પાર્શ્વનાથ ભગવાન જ પૂજાય છે. બોલો, કેમ કે એ ચમત્કારિક છે. પાર્શ્વનાથ ભગવાન ચમત્કારિક છે. અરે ભલા ભગવાન, તું આવું જ સમજો, જૈનને ઘેરે જન્મી અને તે બે ચોપડીઓ વાંચી હોત તો તને ખબર પડત કે પાર્શ્વનાથ ભગવાન તો સિદ્ધ થઈને બિરાજી ગયા સિદ્ધ શિલા ઉપર. એ હવે આપણને કોઈને જાણતા નથી, એ તો પોતાના સ્વરૂપનો જ અનુભવ કરી રહ્યા છે. હવે એમને આપણા પ્રત્યે શુભભાવ પણ નથી કે અશુભભાવ પણ નથી, કંઈ નથી. આ જગત આખા પ્રત્યે કોઈ એમને ભાવ નથી. એ પોતાના સ્વરૂપમાં આનંદમાં સુખ અને શાંતિમાં બિરાજી રહ્યા છે. એ આપણી પ્રાર્થનાએ સાંભળતા નથી. એમને જે આપવાનું હતું એ એમણે તીર્થંકર અવસ્થામાં આપી દીધું. એમણે જે આપવાનું હતું એ ઘણું આપ્યું છે, ઘણી કૃપા કરી, ઘણું કરુણા કરી અને ખૂબ બધું આપી દીધું. શું આપ્યું આપણને? આપણને પોતાના સમાન કહ્યા, સિદ્ધ સમાન કહ્યા, અને પોતે જે માર્ગે સર્વજ્ઞતા પ્રગટ કરી એ સર્વજ્ઞતા પ્રગટ કરવાનો ઉપાય દર્શાવી દીધો. એ વખતે એમની ઓમકાર ધ્વનિમાં એ આખો માર્ગ આવી ગયો કે આ રીતે કોઈપણ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે, એવો માર્ગ બતાવ્યો. હવે આનાથી મોટી કરુણા શું કહેવાય, જે આપવાનો હતો એ તો આપી ગયા, એને તો અહીંયા પકડતો નથી, અને પેલી પથ્થરની પ્રતિમા બનાવી અને એની પાસે ભીખ માગે છે. એના મનમાં એમ છે કે પાર્શ્વનાથ ભગવાન ચમત્કારી છે એટલે માટે મને આપશે. હવે આવી રીતે જે ધર્મની પ્રરૂપણા થઈ રહી હોય ત્યાં હવે શું સમજવું. અત્યારે વર્તમાનમાં આ જ ચાલી રહ્યું છે, મોટાભાગે લોકોના મનમાં એમ જ છે કે ભગવાન આપે છે. અરે ભગવાન તો આપીને ગયા છે, જે આપ્યું એને તો તું પકડી શકતો નથી, એને તો સમજતો નથી, અને હજી તારે એમાં કંઈક લેવું છે. એટલે આ મોટામાં મોટું મિથ્યાત્વ છે. હા, મિથ્યાત્વ મોટામાં મોટું છે, એને લીધે થઈને એને રખડવું થાય છે. અહીંયા તો એ વાત કરવી છે કે એવા કોઈ પણ શુભભાવ હોય, કોઈ પણ પ્રકારના શુભભાવ હોય તો એ નિગોદથી માંડી અને જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટ કરતો ત્યાં સુધી આવ્યા વગર રહેતા જ નથી. એટલે શુભભાવ તો જીવને આવશે 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 અને આવશે. એક લાખ વખત કહું છું કે શુભભાવ જીવને આવે છે આવે છે આવે છે, પણ એનો અર્થ એમ નથી થતો કે શુભભાવ છે તે જીવનું કાર્ય છે, જીવનું કર્મ છે, એવો અર્થ નથી થતો. જીવ એટલે શુદ્ધ આત્મા, ત્રિકાળ જ્ઞાયક ભાવ છે એ જ એનું લક્ષણ છે, એ જ એનો સ્વભાવ છે, એ જ રૂપે એનું પરિણમન છે. એ ત્રણેય કાળે એમ જ થઈ રહ્યું છે. શુભભાવ એ આત્માનું લક્ષણ નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી, આત્મામાં એવા કોઈ ગુણને કારણે શુભભાવ આવે એમ બનતું નથી, કેમ કે સિદ્ધ અવસ્થામાં એવો શુભભાવ હોતો જ નથી. એટલે શુભભાવ એ જીવનું કાર્ય નથી. લોકો તો ઊંધી વાત પકડીને બેસી જાય છે, શું અમારો શુભભાવ ન કરવો, શુભભાવ ન કરવો કે કરવાની વાતનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. તારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે તને પરિણમવા માટે આ મહાપુરુષો કહે છે. તારું સ્વરૂપ જે છે એમાં શુભભાવ નથી, એટલે એને ખોટું લાગી જાય છે કે તમે તમને અધર્મમાં લઈ જાઓ છો. અરે અધર્મમાં નહીં, તને સાચા ધર્મમાં લઈ જઈએ છીએ કે તું જ્યાં અટક્યો છે તે શુભભાવ છે, અને શુભભાવમાં અટક્યો છે માટે માટે તને બંધ પડે છે, અને તને કર્મ બંધાય છે એટલે ભવ કરવા પડે છે, મુક્તિ મળતી નથી. એટલે કોઈ પણ પ્રકારનો શુભભાવ છે તે આત્માનું કાર્ય નથી, અને એમાં પછી ગમે તેવો ઉત્કૃષ્ટ શુભભાવ હોય જેને કારણે થઈ અને ઘણી રિદ્ધિ સિદ્ધિ ઘણું બધું પ્રાપ્ત થાય, છતાં પણ એ શુભભાવ પણ આત્માનો નથી, આત્માના મૂળ સ્વભાવમાં નથી, એ અટકવાનું સ્થાન છે. જ્યાં સુધી શુભભાવમાં અટક્યો છે ત્યાં સુધી એ સ્વરૂપમાં જતો જ નથી. એક વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળે છે, 5 માઇલ એને ચાલીને જવાનું છે, બરાબર છે. બીજો પણ એની સાથે 5 માઇલ ચાલીને જવા માટે નીકળે છે. પહેલી વ્યક્તિ છે એ ઊભો રહે છે, થોડી વાર થાય છે અને ઊભો રહે છે, એ ઊભો રહે છે. બીજી વ્યક્તિ છે ચાલ્યા જ કરે છે. હવે જે ઊભો રહેવા વાળો છે એ વહેલો પહોંચશે કે જે ચાલ્યા કરે છે એ વહેલો પહોંચશે? જ્યાં જવાનું છે ત્યાં કોણ વહેલો પહોંચશે? જે પેલો વચમાં ઊભો રહે છે એ પહેલો પહોંચશે કે પછી જે ચાલ્યા કરે છે એ વહેલો પહોંચશે? સમયની મર્યાદા આપી દીધી છે, સમયની મર્યાદા એમને આપી દીધી છે કે 5 માઇલ છે એટલે તમારે વધારે માં વધારે 1 કલાકની અંદર પહોંચવાનું છે. હવે તમે એમ સમજો કે પેલો ઊભો રહેતો જાય છે, છાંયડો જોયો એટલે ઊભો રહી જાય, છાંયડો જુએ એટલે ઊભો રહી જાય, પાણી જોયું એટલે પીવા ઊભો રહી જાય, મીઠાઈની દુકાન જોઈ એટલે ત્યાં ખાવા ઊભો રહી જાય. એનો 1 કલાક તો 2 માઇલમાં જ પૂરો થઈ જાય છે, 2 માઇલ હજી ચાલતો નથી ત્યાં એનો 1 કલાક પૂરો થઈ જાય છે. અને પેલો ક્યાંય નજર નથી કરતો, ક્યાંય ઊભો નથી રહેતો, એ જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય છે, એ જીતી જાય છે, એ લક્ષ્યને સિદ્ધ કરી લે છે, પ્રાપ્ત કરી લે છે, એનું ધ્યેય એ પ્રાપ્ત કરી લે છે. પેલો જ્યાં જ્યાં સુવિધાઓમાં અટકે છે, જ્યાં જ્યાં શુભભાવમાં રહે છે એ અટકી જાય છે, અને શુભભાવમાં ને શુભભાવમાં એનો સમય પૂરો થઈ જાય છે. આપણે શુભભાવમાં ને શુભભાવમાં આ જીવન પૂરું કરી નાખીએ છીએ, અને શુભભાવને કારણે જે બંધ પડ્યા, શુભભાવને કારણે જે બંધ પડ્યા એને લીધે થઈને બીજો ભાવ કરવાનો થશે. શુભભાવમાં જીવન પૂરું કરવું છે કે શુદ્ધભાવ તરફ દોડ લગાવવી છે એ નિર્ણય આપણે કરવાનો છે. શુભભાવ સારો છે કે નથી એનો નિર્ણય આ રીતે કરવાનો છે. મહાપુરુષે એટલા માટે સમજાવ્યું છે કે ભાઈ એવો શુભભાવ તો વચ્ચે આવશે 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 ને આવશે, માર્ગમાં અટકવાના સ્થાનો આવે જ. અટકવું કે ન અટકવું એ તારી મરજી છે, માર્ગમાં ચાલતા અટકવાના સ્થાન તો આવે, જેટલી વાર અટકવું હોય એટલી વાર અટકાય, પણ તારે અટકવું છે કે તારા ધ્યેય ઉપર પહોંચવું છે એ તારે નિર્ણય કરવાનો છે. તું જેટલો સમય શુભભાવમાં રહ્યો છે એટલો સમય તારો જાય છે, બીજા કોઈનો નથી જતો. એટલો સમય તારો વેડફાય છે, બીજાનો નથી વેડફાતો. એટલે શુભભાવ તો આવવાનો જ છે. શુભભાવ શુભભાવ શુભભાવની જેને રૂચિ પડી છે ને એને માટે આ વાત છે કે વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ, ગુરુદેવ તો એમ કે છે વ્યવહાર રત્નત્રયનો શુભરાગ, ઊંચામાં ઊંચો શુભભાવ, એમાં પૂતગળ દ્રવ્ય અંતરવ્યાપક થઈને તે કર્મ કરે છે એ જીવનું એ કર્મ નથી. જીવનું તે વ્યાપ્ય એટલે કર્મ નથી, જીવ એમાં વ્યાપતો નથી. શુભરાગમાં જીવ વ્યાપતો નથી, જીવનું એ કાર્ય નથી, જીવનું એ કર્મ નથી. પ્રાપ્ય એટલે જે થાય છે તેને પહોંચી વળવું, પ્રાપ્ય એટલે જે થાય છે તેને પહોંચી વળવું, વિકાર્ય એટલે બદલવું, ફેરફાર, અને નિર્વર્ત્ય એટલે ઉપજવું, નિપજવું, ઉપજવું, એમ ત્રણે એક જ કાર્ય છે. ખરેખર તો એ ત્રણેય વસ્તુ એક જ છે, પહોંચી વળવું, એમાં બદલાવ આવવો, અને નવું ઉત્પન્ન થવું, એટલે નવી પર્યાય રૂપે ઉત્પન્ન થવું. મૂળ દ્રવ્ય તો બદલાતું નથી એટલે એની પર્યાયમાં ફેરફાર થાય છે. એટલે એ ત્રણેય વસ્તુ ખરેખર તો એક જ કાર્ય છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે એમ ત્રણેય એક જ કાર્ય છે. અને આ કાર્ય, આ કાર્યમાં, રાગના કાર્યમાં પૂતગળ પહોંચી વળે છે, પૂતગળ એને પ્રાપ્ત કરે છે, અને પૂતગળ એની અંદર બદલાવ લાવે છે, પણ એમાં કંઈ જીવ કંઈ કરતો નથી. એટલે બહુ સરસ સમજાવ્યું છે. એટલે એમ એ ત્રણેય એક જ કાર્ય છે. અને શુભરાગ જે થયો તેને પૂતગળ પહોંચી વળ્યું છે તે તેનું પ્રાપ્ય કર્મ છે, તે તેનું કર્મ છે એટલે કાર્ય છે. કોનું? પૂતગળનું. પૂતગળ ત્યાં પહોંચી વળ્યું છે અને પૂતગળનું એ કાર્ય છે, પૂતગળનું એ કર્મ છે. પૂર્વનો રાગ બદલીને શુભરાગ થયો એટલે ફેરફાર થયો ને. પહેલા પણ એક રાગ હતો એ બદલાઈને હવે શુભ થયો, અથવા વિશેષ શુભ થયો, ઓછો શુભ થયો, પણ બદલાઈ અને શુભરાગ જે અત્યારે થયો એ બદલાઈને થયો ને, એટલે એ વિકાર્ય થયું. પૂર્વનો રાગ બદલીને શુભરાગ થયો તે પૂતગળનું વિકાર્ય કર્મ છે, પૂતગળનું એ કાર્ય છે. અને શુભરાગ જે નવો ઉપજો, પહેલા જે હતો નહીં એવો આ શુભરાગ થયો ને, એટલે નવા ઉપજવાની અપેક્ષાથી જો વિચાર કરીએ તો શું કહેવાય? એ નિર્વર્ત છે, તો એને નિર્વર્ત કહેવાય. જે નવું થયું તે, એટલે નવો ઉપજો તે પૂતગળનું નિર્વર્ત કર્મ છે. એટલે આ રીતે ત્રણે ત્રણ વસ્તુ એક જ કાર્ય છે. વિકારના પરિણામ એટલે વિભાવ ભાવ જે થાય છે એના પરિણામ, શુભરાગ આદિના પરિણામના આદિ મધ્ય અંતમાં પૂતગળ જ વ્યાપે છે, બીજું કંઈ વ્યાપતું નથી, ભગવાન આત્મા એમાં નથી. એમ નથી કે ભાઈ આદિમાં આત્મા છે અને પછી રાગ થાય છે, ના એવું નથી. પહેલા શરૂઆતમાં આત્મા છે અને પછી રાગ થાય છે એમ નથી. પહેલેથી આમાં એ પૂતગળ જ વ્યાપી રહ્યું છે. આ વાતને પણ બરાબર સમજવાની છે. એમ નથી કે પહેલા આત્મા શુદ્ધ હતો અને પછી એને રાગ થયો, એમ નથી. આદિમાં આત્મા છે અને પછી રાગ થાય છે એમ નથી. પહેલેથી એમાં પૂતગળ જ વ્યાપી રહ્યું છે. આદિમાં, મધ્યમાં અને અંતમાં એ પૂતગળ જ એમાં વ્યાપી રહ્યું છે. શુભ રાગમાં એ જ વ્યાપી રહ્યું છે. શુભરાગની તો અહીંયા વાત કરી, પણ સમજી લેવું કે શુભરાગમાં જો આ છે તો બાકી બધામાં એ જ છે. ક્રોધમાં પણ એ જ છે, માનમાં પણ એ જ છે, અશુભ ભાવમાં પણ એ જ વ્યાપી રહ્યું છે. આદિ મધ્ય અંતમાં પૂતગળ વ્યાપીને રાગને ગ્રહે છે, ભગવાન આત્મા એને ગ્રહતો નથી. તે વિકાર્ય કાર્ય એ પૂતગળનું છે, પણ ભગવાન આત્માનું એ વિકાર્ય કાર્ય નથી. પૂતગળ રાગ પણ એ ઉપજે છે, નિર્વર્ત્ય એ નવું થયું, એ કોણું થયું? પૂતગળનું છે, પૂતગળ પરિણામ છે, પણ એમાં કંઈ આત્મા કંઈ એ રીતે ઉત્પન્ન થતો નથી. સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ પડી છે એવો જ્ઞાની, અહીંયા તો જ્ઞાનીની વાત ચાલે છે ને, એટલે જેની સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડી છે, પોતાના સ્વરૂપને સમજ્યો છે એવો જ્ઞાની, એનું આ રાગ જે છે તે પ્રાપ્ય નથી, વિકાર્ય નથી, નિવર્ત્ય નથી, એટલે એમાં એ વ્યાપતો જ નથી, એ એનું કામ નથી, એનું કાર્ય નથી, એનું કર્મ નથી. એનું કામ શું છે, એનું કાર્ય શું છે? એનું કામ તો માત્ર જ્ઞાન છે, એ તો જ્ઞાન જ કરે છે. અહીંયા એક પ્રશ્ન લીધો છે કે જો પૂતગળ રાગ કરતો હોય તો પછી જીવ તેને સી રીતે અટકાવે? કોઈ એમ પ્રશ્ન કર્યો, પૂતગળ જો રાગ કરે છે, તમે એમ કહો છો આ પૂતગળનું કાર્ય છે, તો પછી જીવ એને અટકાવશે કેવી રીતે? એનો ઉત્તર બહુ સરસ આપ્યો છે ગુરુદેવ અહીંયા કે ભાઈ અટકાવવાનો સવાલ જ છે ક્યાં? જ્ઞાની તો જે રાગ થાય તેને જાણે છે એમ કહેવું છે ને. જ્ઞાની રાગને કરતો નથી તો પછી રાગને અટકાવવાનો પ્રશ્ન જ નથી. જે પોતે કરતો નથી તો પછી અટકાવવાની વાત જ ક્યાં રહી? એ તો એને જાણે છે. રાગ જે છે એ પૂતગળ પરિણામ છે, જે થઈ રહ્યા છે એનો એ દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે. સાક્ષી ભાવે એને જાણે છે કે આ થઈ રહ્યું છે, મારે એને કોઈ સંબંધ નથી, એનાથી હું જુદો ભગવાન આત્મા છું, મારું સ્વરૂપ જુદું છે. એટલે એનો તો એ જાણવા વાળો છે. એટલે અટકાવવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, રાગને અટકાવવો એ વાત જ નથી. શુભભાવ આવે છે પણ જ્ઞાની એને જાણે છે કે આ શુભભાવ આવ્યો અને શુભભાવ સાથે જોડાવાને બદલે એ શુદ્ધભાવ તરફ ચાલ્યો જાય છે. જ્ઞાનીને શુભભાવ આવે છે તો એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે એમ આપણે કહીએ છીએ, પણ સાથે બીજી વાત પણ છે, એટલી એટલી અમતી વાત નથી. જ્ઞાની શુભભાવને જાણે છે અને પછી જાણીને કે આ ભાવ મારો નથી, આ અટકવાનો ભાવ છે એમ કરી અને ત્યાંથી એ સત્વર એ નીકળી અને પોતે શુદ્ધ ભાવમાં જાય છે. એટલે જાણે છે એટલે કે એનાથી જુદો છે એમ જાણે છે અને પછી જાણે છે એટલે ત્યાં અટકતો નથી કે ભાઈ આ અટકવાનું સ્થાન છે, આ અટકવાનું સ્થાન છે, આ માર્ગના સ્થાન છે, ત્યાં મારે નથી રહેવું, હું તો મારા સ્વરૂપમાં ચાલ્યો જઈશ. એટલે જ્ઞાની ત્યાં અટકતો નથી. શુભભાવ આવ્યો જ્ઞાનીને પણ આવે, આવ્યો તો આવ્યો પણ એથી શું છે, ત્યાં એ અટકતો નથી, એના રૂપે થતો નથી, એનાથી મને ફાયદો છે એમ માનતો નથી. અને અજ્ઞાની શુભભાવ દ્વારા મને બધું મળશે એવી ઊંધી માન્યતા સહિત શુભભાવમાં રાચી રહ્યો છે. શુભભાવ તો આવે, શુભભાવ કરવાના કરવાનો તો પ્રશ્ન જ નથી. અને શુભભાવ કોને આવે, શુભભાવ કોને આવે? મિથ્યા દ્રષ્ટિ છે એમાં પણ શુભભાવ કોને આવે? જેને ધર્મની રૂચિ થઈ હોય એને શુભભાવ આવે છે. એટલે અશુભભાવ કે શુભભાવ છોડીને અશુભમાં જવો એવો તો કોઈ ઉપદેશ અહીંયા ક્યાંય આપ્યો નથી. પણ પેલો મૂર્ખાઈ કરીને એમ પકડે છે કે તમે શુભભાવની ના પાડો છો એટલે અમારે અશુભમાં જવું, એવું ક્યાં કહ્યું? ક્યારેય એમ કહ્યું કે ભાઈ શુભભાવને છોડીને તું અશુભમાં જા? ક્યારેય એમ કહ્યું? શુભભાવને છોડીને શુદ્ધમાં જવાની વાત કરી છે. પણ પેલો માણસ જેને ઊંધું લેવું છે એ દરેક વખતે આ જ વાત પકડે છે કે જો ગુરુદેવે તો આ બધા શુભભાવ કહી દીધા, આ દયાદાન વ્રત તપના ભાવને શુભભાવ કહી દીધા અને એ કરવાની ના પાડી દીધી, એટલે પછી એટલે એ કરવાની ના પાડી એટલે તારે અશુભમાં જવું? ગુરુદેવ એમ કહ્યું કે તું અશુભમાં જજે એમ કહ્યું છે? કોઈ જ્ઞાની મહાપુરુષે એમ કહ્યું કે તમે અશુભમાં જજો એમ કહ્યું છે? એ કરવાની ના નથી પાડી પણ એમ કહ્યું કે એ ભાવ છે ત્યાં તું અટકતો નહીં, એ તો તને આવશે, ત્યાં તું લોભાઈ જતો નહીં, ત્યાંને ત્યાં જો રહી જઈશ તો તારો સમય વીતી જશે અને આ ભાવ પૂરો થઈ જશે, તારે જે કરવાનું છે એ કાર્ય રહી જશે, તારે શુદ્ધ ભાવમાં જવાનું છે, એનો જ પુરુષાર્થ જોઈએ, તારી પાસે જે સમય છે એ સમય લિમિટેડ સમય છે, એને સીમા છે, એટલા સમયમાં તારે કામ કરવું છે, તો તું પછી છાંયડે ઉભો રહેવાનું છોડી દે અને જલ્દી આગળ વધ. હવે આવો ઉપદેશ આપ્યો છે તો પેલો ઊંધો પકડે કે આ શુભભાવની ના પાડી એટલે અમારે અશુભભાવમાં જવું. પણ તને ક્યાં અશુભભાવનો ઉપદેશ ક્યાંય કોઈ શાસ્ત્રમાં કર્યો છે? એક શાસ્ત્રમાં એક લીટી બતાવો કે જ્યાં એમ કહ્યું હોય કે શુભભાવ છોડીને તું અશુભમાં જજે. તને ખબર નથી શુભભાવ સિવાય શુદ્ધભાવ છે એની ખબર નથી, એટલે તું એ જ વિચાર કરે છે કે શુભભાવ સિવાય તો પછી અશુભભાવ જ રહ્યો. એ તારી મૂર્ખાઈ છે પ્રભુ, એ તારી અજ્ઞાનતા છે, તારું એ મિથ્યાત્વ છે. શુભભાવને છોડીને ઉપર જવા માટેની વાત કરી છે અને તું ઊંધું પકડીને શુભભાવને છોડીને નીચે જાય તો એમાં તારો દોષ છે, ક્યારેય અશુભભાવમાં જવાનું તો કહ્યું નથી. એટલે આ જે વાત કરી છે બહુ સરસ વાત કરી છે કે ભાઈ ક્યાં એમાં અટકાવવાનો પ્રશ્ન જ ક્યાં છે? શુભભાવ આવ્યો છે, રાગ જે છે એને અટકાવવાનો સવાલ ક્યાં છે? એને જ્ઞાની તો જાણે છે, જ્ઞાની તો એ રાગ થાય છે તેને જાણે છે એમ અહીંયા તો કહ્યું છે. રાગ થાય તે પૂતગળનું પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, એ પૂતગળનું કામ છે અને જ્ઞાની એને જ્ઞાનમાં જાણે છે, બસ એટલી વાત છે. શુભ રાગ તે મારું કર્તવ્ય નથી એમ જ્ઞાની જાણે છે, એ મારું કામ નથી, મારું તો શુદ્ધભાવ જ કામ છે અને હું શુદ્ધભાવમાં જ જઈશ એમ જ એને માન્યતામાં છે, શ્રદ્ધામાં છે, અભિપ્રાયમાં છે. અને શુભભાવ તે મારું કર્તવ્ય નહીં પણ એને જાણનારી જે જ્ઞાનની પર્યાય છે તે મારું કાર્ય છે. મારું કામ શું છે એ પણ સાથે સ્પષ્ટ કર્યું, મારું કામ તો એનું જ્ઞાન કરવું, એ જાણનારી જ્ઞાનની પર્યાય છે તે મારું કાર્ય કર્મ છે. એમ માનતો જ્ઞાની સાક્ષી ભાવે પરિણમે છે. જો ધર્મ કેવો છે સમજાવ્યું ને, પોતાના ત્રિકાળે શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તે જ્ઞાની છે. અને એવો જ્ઞાની, એવો જ્ઞાની પોતાને જે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ થયા છે, પોતાને જે જ્ઞાન કરવાના પરિણામ થયા છે, પોતે જે રાગને જાણે છે એમાં માત્ર એ રાગને જાણવા વાળો છે પણ એ રાગનો કરતા નથી થતો, એમાં રાગમાં એ વ્યાપતો નથી, અને તે જાણવાના પરિણામ એનું કાર્ય છે, રાગ એનું કાર્ય નથી. આવી સૂક્ષ્મ વાત છે. આગળ પણ અહીંયા કહે છે પારા નંબર 121 ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, અંદરની વાત જે દ્રષ્ટાંતની છે એને લઈને ગુરુદેવ સરસ સમજાવે છે. કહે છે કે જેમ માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડા રૂપે થાય છે, માટી પોતે જ ઘડા રૂપે થાય છે એટલે એની શરૂઆત જે થઈ છે એમાં આદિમાં પણ માટી જ છે, અર્થાંત ઘડા રૂપ પ્રાપ્યને માટી ગ્રહે છે, ઘડા રૂપે માટી પરિણમે છે અને માટી ઘડા રૂપે ઉપજે છે. તેમ જ્ઞાની પોતે, તેવી રીતે જ્ઞાની પોતે બાહ્ય સ્થિત બાહ્યમાં રહેલા પુણ્યના ભાવ, શુભાશુભ ભાવ એટલે અશુભ ભાવ એટલે પાપના ભાવ, એટલે પુણ્યના ભાવ, શુભ ભાવ કે પાપના ભાવ, ગમે તે ભાવ, એવા બધા ભાવરૂપે જ્ઞાની છે તે એમ પરિણમતો નથી, એમ વ્યાપતો નથી. જેમ પેલું માટી ઘડામાં વ્યાપે છે એ રીતે જ્ઞાની એ બધા ભાવમાં વ્યાપતો નથી. આદિ મધ્ય અંતમાં વ્યાપીને જે કહ્યું છે એટલે બધે જે માટી જ વ્યાપેલી છે, ઘડો થાય છે ત્યારથી એની પર્યાય બદલાઈને ઘડો બને છે ત્યાં સુધી એ તો એમ જ છે, અને જે છે તે પ્રાપ્ત થાય છે એ પણ માટી રૂપે જ પ્રાપ્ત થાય છે. પણ આવું જીવનું એ શુભ ભાવ કે અશુભ ભાવ પ્રત્યે નથી. માટી ઘડા રૂપે ઉપજે છે એવી રીતે જ્ઞાની નથી ઉપજતો, જ્ઞાની એવી રીતે રાગ રૂપે નથી ઉપજતો. તેમ જ્ઞાની એ રીતે એ બાહ્યમાં જે બધા આ ભાવ પડ્યા છે, બાહ્ય સ્થિત કયા છે, એ બાહ્ય સ્થિત પુણ્યના ભાવ, શુભ ભાવ એ પરદ્રવ્યના પરિણામ છે તેને એ જાણે છે, અને એવો જાણતો હોવા છતાં તેને એ ગ્રહણ કરતો નથી, ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, તે રૂપે એ ઉપજતો નથી. જ્ઞાન સ્વભાવી વસ્તુ આત્મા છે, તે રાગાદી પરદ્રવ્યને જાણવાનું કામ કરે પણ તેને ગ્રહતો નથી, ગ્રહવાનું કામ ન કરે. વ્યવહાર રત્નત્રયનો જે શુભ રાગ છે તેને અહીં બાહ્ય સ્થિત કયો છે. બહારમાં રહેલો આ ભાવ, બહારમાં રહેલો આ શુભ રાગ, બહારમાં રહેલો આ શુભ ભાવ, એ વ્યવહાર રત્નત્રયના રાગ, એને પણ અહીંયા બાહ્ય ભાવ કહ્યો છે, એને બહિરાત્મા કહી દીધો છે. કેમ કે એ અંતરમાં નથી, અંતરમાં જે પડ્યું છે એ તો શુદ્ધ ભાવ છે, એટલે વ્યવહાર રત્નત્રયનો જે શુભ ભાવ છે એને બાહ્ય સ્થિત કહ્યો છે. તેને જે પોતાનો માને, એવા બાહ્ય શુભ ભાવને પોતાનો માને છે એ તો બહિરાત્મા છે, એ તો બહિરાત્મા છે. અગાઉ આપણે વાત આવી ગઈ સમયસારમાં, અગાઉ ગાથામાં બહિરાત્મા અને અંતરાત્મા અને પરમાત્મા એની વાત આવી ગઈ છે. અહીં કહે છે કે જેમ માટી ઘડામાં વ્યાપીને ઉપજે છે તેમ ધર્મી રાગમાં વ્યાપીને ઉપજતો નથી, રાગને ગ્રહતો નથી અને રાગને નિપજાવતો નથી. જ્ઞાની એમ કરતો જ નથી, રાગનું કંઈ કરતો નથી. આગળ અહીંયા 122માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ આત્મા તો વિતરાગ સ્વરૂપ જ છે, આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. ત્રીજા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે અને તેનો આવો માર્ગ છે. કઈ પ્રકારનો માર્ગ છે? તો કે વિતરાગી પરિણામમાં એ વ્યાપે, એની આદિ મધ્ય અને અંતમાં એ હોય. આત્મા વિતરાગ સ્વરૂપ છે, જ્ઞાયક છે, જ્ઞાન સ્વભાવી છે, મુક્ત સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, અને એ વિતરાગી પરિણામમાં, વિતરાગી છે તો વિતરાગી પરિણામમાં જ વ્યાપે ને, એનું પરિણમવું પણ વિતરાગી ભાવે હોય ને. ભગવાન આત્મા એ વિતરાગી સ્વરૂપ છે, તીર્થંકર ભગવાન વિતરાગી સ્વરૂપ છે, સિદ્ધ ભગવાન વિતરાગી સ્વરૂપ છે, કેવળી ભગવાન વિતરાગી સ્વરૂપ છે, એવું એમનું વિતરાગ સ્વરૂપ એમણે પ્રગટ કર્યું છે, એ વિતરાગ સ્વરૂપ ક્યાંય બહારથી આવ્યું નથી, એ એમનું આત્માનું મૂળ સ્વરૂપ છે, એને એમણે પ્રગટ કર્યું છે. એટલે આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. વિતરાગ સ્વરૂપ તીર્થંકર ભગવાન કેવળી ભગવાન થયા કેવી રીતે? તો કે એ વિતરાગ સ્વરૂપ અંદરમાં પડ્યું હતું, એને બહારમાં પ્રગટ કર્યું છે. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે, જે પ્રગટ કરે એને એ વિતરાગ સ્વરૂપ છે. નથી પ્રગટ કરતો એથી કંઈ વિતરાગ સ્વરૂપ મટી નથી જતો, પણ જ્યારે એ પ્રગટ કરે છે પર્યાયમાં ત્યારે એ વિતરાગ સ્વરૂપ જ છે. એટલે અંદરમાં જે પડ્યું છે, શક્તિ અપેક્ષા એ પડ્યું છે, એને એની વ્યક્તતા કરવાની છે. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. અને તેનો આ માર્ગ કેવો છે એમાં? તો કે વિતરાગી પરિણામમાં જે વ્યાપે એના પરિણામ વિતરાગી જ હોય, એના પરિણામ રાગના હોય નહીં, વિતરાગી પરિણામમાં જ હોય. વિતરાગી પરિણામમાં રાગના પરિણામ આવે કેવી રીતે? તેના આદિ મધ્ય અંતમાં આત્મા પોતે વ્યાપીને તે વિતરાગી દશાને ગ્રહે છે. કેવી દશાને ગ્રહણ કરે? વિતરાગી દશાને ગ્રહે છે, પોતે વિતરાગ દશા રૂપે પરિણમે છે અને પોતે તે રૂપે ઉપજે છે. પહેલા જે વાત આવી ને કે ઘડો કઈ રીતે ઉપજે છે, તો કે જે રીતે ઘડો માટી જે છે એમાંથી એ માટી રૂપે જ ઉપજે છે, એમ જીવ રાગ રૂપે ઉપજતો નથી. અને પછી તો પછી રાગ રૂપે ઉપજતો નથી તો એ જીવ કઈ રીતે ઉપજે છે એની અહીંયા વાત લીધી. કે જીવ તો પોતે વિતરાગ સ્વરૂપ છે, માટે એ વિતરાગ દશા રૂપે પરિણમે છે, વિતરાગ દશા રૂપે ઉપજે છે અને એવી વિતરાગ દશાને એ ગ્રહે છે. પરંતુ એ રાગને ગ્રહતો નથી, આત્મા રાગને ગ્રહતો નથી, રાગ રૂપે પરિણમતો નથી અને રાગ રૂપે ઉપજતો નથી. વ્યવહાર રત્નત્રયના પરિણામને ધર્મી પકડતો નથી. સ્વભાવના પરિણામ જે થયા છે એને ધર્મી એટલે જ્ઞાની એને ગ્રહતો નથી, એ રૂપે પરિણમતો નથી, એ રીતે એ ખરેખર તો એ ઉપજતો નથી. તેનું જે જ્ઞાન થાય એને એ જાણે છે, તેમાં જ્ઞાની જ્ઞાનમાં વ્યાપે છે. જેનું જે વ્યવહાર રત્નત્રયના શુભ પરિણામ થયા એને એ જાણવા વાળો થાય છે, અને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનની પર્યાય થઈ છે, તે જ્ઞાનીની પર્યાય છે. અને એ જ્ઞાનીનું પ્રાપ્ય છે, વિકાર્ય છે, નિર્વર્ત્ય કર્મ છે, એ એનું કામ છે, એ એનું કાર્ય છે. જ્ઞાન છે તે એનું કામ છે, રાગ નહીં. ત્યારે એક પ્રશ્ન કરે છે કે આ તો આપે નિશ્ચયથી કહ્યું, પણ વ્યવહાર બતાવો ને. હજી વ્યવહારના રશિયાને હજી વ્યવહાર છૂટતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ વ્યવહારથી કાંઈ આનાથી વિરુદ્ધ વાત છે એમ નથી. રાગ જે વ્યવહાર છે તે નિમિત્ત છે એમ એનું જ્ઞાન કરાવ્યું છે. બે વસ્તુ ભેગી થાય ને, વ્યવહાર અને નિશ્ચય, ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. જ્યારે નિશ્ચય હોય એ વખતે જે હોય એ વ્યવહાર કહેવાય, નિશ્ચય વિનાનો તો વ્યવહાર પણ હોય. પ્રમાણના વિષયમાં વ્યવહારનું પણ જ્ઞાન કરાવવામાં આવે, એટલે ત્યાં સાથે આવો નિશ્ચય જેને વર્તતો હોય એને બહારમાં એવો શુભભાવ એ વખતે હોય તો એને એમ કહેવામાં આવે કે હા બરાબર છે, એને એવા પરિણામ હતા. મુનિ પોતે શુદ્ધભાવનો પુરુષાર્થ કરે છે, નગ્ન દિગંબર થયા છે, અંતરંગ અને બાહ્ય પરિગ્રહ રહિત થયા છે, નિર્ગ્રંથ થયા છે, ત્યારે આપણે એમ કહીએ કે એમને બહારમાં આ પ્રમાણે હતું, એ વ્યવહાર કહેવો. બાહ્ય ચારિત્ર જે છે એ વ્યવહાર કહેવાયો, પણ ક્યારે? નિશ્ચય ચારિત્ર છે તો. નિશ્ચય ચારિત્ર વિના જે છે એ ચારિત્રને તો વ્યવહાર પણ કહેવાતો નથી, એ તો માત્ર શુભભાવ છે. એટલે કંઈ એનાથી એ વિરુદ્ધ નથી, નિશ્ચય છે તો ચાલે વ્યવહાર છે ને. નીચે કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે આ તો વિતરાગ સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. સિદ્ધ થયેલો માર્ગ છે એટલે શું? આ કંઈ એક્સપેરિમેન્ટ નથી, આ કંઈ નવું નથી. આ અનાદિનું આમ સિદ્ધ ભગવાન જેટલા થયા એ બધાએ આ રીતે પોતે પ્રગટ કરીને સિદ્ધ થયા છે. એટલે એ સર્વજ્ઞ ભગવાને આ જ રીતે એ માર્ગને પોતે અનુભવ સહિત અને એના પરિણામ સાથે એ સિદ્ધ કર્યો છે. એ માર્ગે ચાલી અને એ અવસ્થાને પ્રાપ્ત કરી એ પદને પ્રાપ્ત કર્યું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવળી ભગવાન થયા, તીર્થંકર ભગવાન થયા, એમને સર્વજ્ઞતા પ્રગટ થઈ આ માર્ગે ચાલતા. એટલે એ માર્ગ સાચો છે એમ નક્કી થયું, સિદ્ધ થયું. એ માર્ગને હવે તમે ખોટો પાડી શકો એમ છે જ નહીં, કેમ કે એ તો સિદ્ધ થયું છે. અને આવું તો કેટલા કેવળી થયા, કેટલા જ્ઞાની મહાપુરુષો થયા, એ બધાએ આ જ રીતે ચાલીને સિદ્ધ કર્યું છે એટલે એ માર્ગ તો સિદ્ધ જ છે, એમાં તારે કાંઈ શંકા કરવાની જરૂર છે જ નહીં, તું એ વાત તો ભૂલી જ જા. કેમ કે આ માર્ગે તો અનંત જીવો એ રીતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ થયા છે, એટલે તું તો હવે એ વાત ભૂલી જ જા કે આ માર્ગ સાચો છે ખોટો છે એના એક્સપેરિમેન્ટ કરવું ને જોઈએ ને, એ વાત તો તું ભૂલી જ જા. આ માર્ગ તો સિદ્ધ જ છે, આ માર્ગ ધોરી માર્ગ છે, અજાણ્યો માર્ગ નથી, નવો માર્ગ નથી, અનાદિનો છે. જ્યારથી જીવ છે ત્યારથી આ જ માર્ગ છે અને એમ એ માર્ગ સિદ્ધ થયો છે. આ તો વિતરાગ સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. ભગવાન આત્મા પોતે જ સર્વજ્ઞ સ્વરૂપ છે. સર્વજ્ઞ એટલે જ્ઞ સ્વભાવ, જ્ઞ શક્તિ, જ્ઞ જેનો ભાવ, જ્ઞ જેનું સ્વરૂપ છે એવો ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો તે ધર્મી. જ્ઞ સ્વભાવમાંથી ઉત્પન્ન થતા તે કાળે રાગને જાણવાના જ્ઞાન પરિણામમાં પોતે આદિ મધ્ય અંતમાં વ્યાપે છે. જ્ઞ સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ, જ્ઞ જેનો ભાવ છે એટલે જ્ઞાન જેનો ભાવ છે, જ્ઞ જેનું સ્વરૂપ છે એટલે જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો આ ભગવાન આત્મા, એ જેને દ્રષ્ટિમાં આવ્યો તે જ જ્ઞાની છે, તે જ ધર્મી છે, તે જ મોક્ષાર્થી છે, તે જ મુક્તિના પંથે છે. એટલે જ્ઞ સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવમાંથી ઉત્પન્ન થતા, શું ઉત્પન્ન થાય જ્ઞાન સ્વભાવમાંથી? જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય, બીજું શું ઉત્પન્ન થાય? અને એ જ્ઞાનની પર્યાય શું કરે એ જાણે. એટલે કહે છે કે જ્ઞ સ્વભાવમાંથી ઉત્પન્ન થતા તે કાળે રાગને જાણવાના જ્ઞાન પરિણમનમાં, રાગને જાણે એવું જ્ઞાન, એ જ્ઞાનના પરિણમનમાં એ ભગવાન આત્મા પોતે છે. એની આદિમાં પણ એ પોતે છે, મધ્યમાં પણ છે અને અંતમાં પણ એ છે. એટલે એ જ્ઞાનમાં ભગવાન આત્મા વ્યાપે છે, એટલે કે એ રાગ જ નથી પણ એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. અને બીજી વાત, એ જાણે છે તો રાગ છે માટે જાણે છે એમ પણ નથી, રાગ છે માટે એને જાણે છે એમ નથી, કેમ કે પોતે જ જ્ઞ સ્વભાવી જ્ઞાન સ્વભાવી છે. એટલે રાગને જાણવાના પરિણામ જે થયા એ જાણવાનું કાર્ય એ એનું કર્મ છે અને એનો કર્તા એ ભગવાન આત્મા છે. રાગને જાણવાના પરિણામમાં એની આદિમાં પણ પોતે જ છે, આદિમાં પોતે છે એનો અર્થ એ થયો કે એને રાગ જે છે એના નિમિત્તની પણ જરૂર નથી, એ જાણે છે, એ જાણવાનો એનો સ્વભાવ છે માટે જાણે છે. સામે એ વખતે એવા પરિણામ હતા તો બરાબર છે, નિમિત્ત કારણ છે. રાગને જાણવાના પરિણામની આદિમાં પોતે છે, મધ્યમાં પણ છે અને અંતમાં પણ એ જ છે. એની આદિમાં એમ નથી કે રાગ હતો અને તેથી એને જાણવાના પરિણામ થયા, એમ નથી, એની આદિમાં પણ પોતે જ છે. આદિમાં રાગ નહોતો. બહુ સરસ વાત સમજાવી છે ગુરુદેવે, બહુ સરસ. હવે અહીંયા પાના નંબર 123 ઉપર નીચેથી છેલ્લા પેરેગ્રાફમાં રાગ અને ચૈતન્ય સ્વભાવ બે ભિન્ન ચીજ છે. રાગ અને ચૈતન્ય સ્વભાવ બે ભિન્ન ચીજ છે. એવા ભેદ જ્ઞાનના અભાવે, એવું ભેદ જ્ઞાન નથી એટલે, એવા ભેદ જ્ઞાનના અભાવે ભાઈ તું આ 84ના અવતારમાં અનંત કાળ રખડ્યો, શું ભેદ જ્ઞાન નહીં કર્યું? રાગ અને ચૈતન્ય સ્વભાવ પોતે અને આ જે વર્તમાન પર્યાય, વર્તમાન પર્યાયમાં એને રાગ છે ને, એટલે એ રાગ એનાથી જુદો પોતે ચૈતન્ય સ્વભાવી છે એવું જે ભેદ જ્ઞાન નથી કર્યું માટે એ રખડ્યો છે. ગુરુદેવ કહે છે કે હવે તો ભેદ જ્ઞાન કર. અહીં કહે છે કે જે વ્યવહાર રત્નત્રયનો રાગ છે તે ક્ષણિક છે, ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે. એ વિભાવની આદિ મધ્ય અંતમાં પૂતગળ વ્યાપે છે, આત્મા નથી વ્યાપતો. શુભ રાગ છે તે ચૈતન્યની જીવની પર્યાય છે, તે કાંઈ પરની નથી. એ વાત પણ બરાબર જ છે, પણ એ પર્યાય છે, એ ક્ષણિક પર્યાય છે, એ જડની નથી. આપણે જાણીએ છીએ એ જીવને જ થાય છે, પણ એ એનું સ્વરૂપ નથી, એ શાશ્વત રહેવાવાળી વસ્તુ નથી. એ ત્રિકાળી ચેતન સ્વભાવ છે, એનાથી એ ભિન્ન છે, જુદા પ્રકારની છે એવી નથી, એની જાતની નથી. આ આપણે જાણીએ છીએ કે જે શુભરાગ થયો છે એ ચેતન એટલે જીવની પર્યાયમાં થયો છે, કાંઈ જળની લાકડાની કે આ કોમ્પ્યુટરની કે ડેસ્કની પર્યાયમાં નથી થતો. વાત બરાબર છે, આપણે જાણીએ છીએ એ કંઈ બીજા પરમાં નથી, પણ એ થાય છે તો એ પર્યાયમાં થાય છે, એ ક્ષણિક છે, એક સરખું પણ થતું નથી. અને એ ત્રિકાળી જે ચૈતન્ય સ્વભાવ છે એની જાતના એ પરિણામ નથી. એ જે પર્યાય જે થાય છે, વિભાવ ભાવની પર્યાય છે, સુભાવની પર્યાય છે, એ ત્રિકાળી ચૈતન્ય સ્વભાવની જાતની નથી. માટે એ સ્વભાવની દ્રષ્ટિમાં, એટલે જ્યારે તમે સ્વભાવને જાણ્યો છે, આત્માનો અનુભવ થયો છે, ત્યારે તમને એ ખ્યાલ આવે છે કે આ મારા પરિણામ ન હોય, મારું આ પરિણામ હોઈ શકે જ નહીં. હું તો જ્ઞાયક 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 જ્ઞાન કરવા વાળો છું, મારું પરિણામ તો જ્ઞાયક જ્ઞાન જ હોય. એટલે પછી એ પરિણામને ચૈતન્યની જાતના નથી, માટે એને જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એને એ પરિણામો ચેતનથી જુદા અચેતન લાગે છે, એટલે એને પુત્કળ પરિણામ કરી અને ચેતનથી જુદા પાડી દીધા, એમ ભેદ જ્ઞાન થાય છે. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં આપણે 127માં પાના ઉપર છેલ્લે જે વાત કરી છે એ વાત લઈએ. સૌથી નીચે 5મા પેરેગ્રાફમાં 127માં પાના ઉપર અહીંયા કહે છે કે આ રીતે પુદ્ગલ કર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કરતા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગળ કર્મને જાણે છે પણ પુદ્ગળ કર્મને કરતો નથી. જ્ઞાતા વિકાસ પામે તો જ્ઞાનના પરિણામે જ્ઞાનના ભાવે વિકાસ પામે. અહીંયા જુદી રીતે ગુરુદેવે સમજાવ્યું છે, આ ભગવાન આત્મા એ વિકાસ પામે તો જ્ઞાનના પરિણામે વિકાસ પામે, જ્ઞાનના ભાવે વિકાસ પામે, નહીં કે રાગના ભાવે વિકાસ પામે. પરંતુ જ્ઞાન સ્વરૂપી આત્મા રાગરૂપે તો ન થાય, રાગરૂપે તો વિકાસ પામે નહીં, એ જ્ઞાનના પરિણામે વિકાસ પામે. કેમ કે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા વિકાસ પામે તો જ્ઞાનના પરિણામે થાય, કઈ રાગના પરિણામે ન થાય. પોતે જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો ઉત્કળ કર્મને જાણે છે, રાગને જાણે છે, જે રાગની ક્રિયા થાય તેને પોતાનામાં રહીને જાણે. રાગની ક્રિયા થાય ત્યારે રાગમાં જઈને નથી જાણતો, રાગરૂપ થઈને નથી જાણતો, રાગરૂપ પોતે પરિણમીને એને નથી જાણતો, પણ પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે તો પોતે પોતાનામાં રહીને એને જાણે છે, એનાથી જુદો રહીને જાણે છે, એને ભિન્ન પાડીને જાણે છે. જે રાગની ક્રિયા થાય તેને પોતાનામાં રહીને પોતાથી જાણે છે, એમાં એ સ્વતંત્રપણે જાણે છે, એને જાણવામાં બીજાની મદદની પણ જરૂર નથી. એ જાણે છે, એ વ્યવહાર થયો, નિશ્ચયથી તો એ પોતે પોતાને જ અનુભવે છે. જ્યારે એ જાણે છે ત્યારે પણ એ ખરેખર તો જાણવાવાળી પર્યાય પોતાની છે, એમ કરીને એ પોતે પોતાને જ અનુભવે છે. બહુ સરસ ગાથા અને ખૂબ સ્પષ્ટતા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ, હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે.